એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક આમ તો બહુ મોટા રહસ્યને ઉકેલવાનો પ્રયત્ન કરવાના છે,
અને એ રહસ્ય છે વાસ્તવિકતા.
બરાબર, આપણે જેને રોજિંદી, નક્કર અને સાચી દુનિયા માનીએ છીએ તે ખરેખર છે શું? અને આપણી આ ઊંડાણપૂર્વકની વાતચીતનો આધાર છે જેન વેસ્ટરહોફનું પુસ્તક રિયાલિટી, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન.
આ પુસ્તક ખરેખર આપણી આંખો સામે જે દેખાય છે ને એના પર જ સવાલ ઉભા કરે છે. આ ખુરશી, આ માઇક્રોફોન, અરે આપણી પોતાની જાત પર પણ.
અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ કોઈ માત્ર ફિલોસોફીની વાત નથી, ખરું ને?
બિલકુલ નહીં. આમાં પુરાવા માત્ર જૂના દર્શનશાસ્ત્રમાંથી નથી આવતા, પણ એમ કહી શકાય કે આધુનિક વિજ્ઞાનની લેબોરેટરીમાંથી પણ આવે છે,
એટલે ક્વોન્ટમ ફિઝિક્સ અને ન્યુરોસાયન્સ.
હા, વેસ્ટરહોફ આ બધા ચોંકાવનારા તારણોને પૂર્વના બૌદ્ધ દર્શન સાથે એવી રીતે જોડે છે કે આપણને લાગે કે હજારો વર્ષોથી ચાલતી શોધખોળ જાણે એક જ જગ્યાએ આવીને મળી રહી છે.
તો આ પુસ્તક આપણને જવાબ નથી આપતું, પણ સાચા સવાલો પૂછવા માટે મજબૂર કરે છે.
બરાબર,
તો ચાલો આ તપાસ શરૂ કરતા પહેલા આપણા મુખ્ય તપાસકર્તા એટલે કે લેખક વિશે થોડું જાણી લઈએ.
હા, એ જરૂરી છે.
જેન ક્રિસ્ટોફ વેસ્ટરહોફ એક જર્મન ફિલોસોફર છે, પણ હાલમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં બૌદ્ધ દર્શનના પ્રોફેસર છે. આ જ એમની ખાસિયત છે,
અને આ જ વાત તેમને આ વિષય માટે આમ જુઓ તો સંપૂર્ણપણે યોગ્ય બનાવે છે. વિચારો, એમની પાસે બે અલગ અલગ ટૂલકીટ છે.
બે ટૂલકીટ? કઈ રીતે?
એક તરફ છે પશ્ચિમી દર્શનશાસ્ત્ર, એટલે કે તીક્ષ્ણ તર્ક અને વિશ્લેષણ કરવાની ક્ષમતા, અને બીજી તરફ છે મહાયાન બૌદ્ધ ધર્મના ઊંડા સિદ્ધાંતો,
જેમ કે શૂન્યતા.
હા, શૂન્યતા અને પ્રતિત્ય સમુત્પાદ, એટલે કે બધું જ એકબીજા પર નિર્ભર છે. આ બેવડી સમજને કારણે જ તેઓ ભૌતિક વિજ્ઞાન અને અધ્યાત્મના વિચારો વચ્ચે આટલો સુંદર સેતુ બનાવી શકે છે.
બહુ સરસ. ચાલો ત્યારે હવે સીધા પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. વેસ્ટરહોફનો મુખ્ય દાવો શું છે?
એમનો દાવો એમ કહી શકાય કે થોડો ચોંકાવનારો છે.
અચ્છા.
એ કહે છે કે આપણે જે દુનિયાનો અનુભવ કરીએ છીએ એ વાસ્તવિકતા નથી.
વાસ્તવિકતા નથી તો શું છે?
એ તો વાસ્તવિકતાનું એક યુઝર ઇન્ટરફેસ છે, જેમ આપણા ફોનની સ્ક્રીન પર દેખાતા એપ્લિકેશનના આઇકન્સ.
ઓ, યુઝર ઇન્ટરફેસ. આ ઉદાહરણ બહુ રસપ્રદ છે.
છે ને? આપણે જ્યારે રિસાયકલ બિનના આઇકન પર ક્લિક કરીએ તો એ કંઈ સાચે જ કચરા પેટી નથી.
ના, એ તો ખાલી એક પ્રતીક છે. એની પાછળ તો જટિલ કોડિંગ ચાલે છે.
બસ એ જ. એ ઇન્ટરફેસ આપણું કામ સરળ બનાવવા માટે છે, પાછળનું સત્ય બતાવવા માટે નહીં. વેસ્ટરહોફ કહે છે કે આપણી પાંચે ઇન્દ્રિયો બસ આવું જ એક બાયોલોજિકલ યુઝર ઇન્ટરફેસ છે.
વાહ, તો ચાલો આની ઊંડાણમાં ઉતરીએ. આપણા પહેલા સાક્ષીને તપાસીએ, આપણી ઇન્દ્રિયો. આપણે માનીએ છીએ કે ટામેટો લાલ છે, પણ વિજ્ઞાન કહે છે કે લાલ રંગ ટામેટામાં છે જ નહીં.
આપણું મગજ એ તરંગોનું અર્થઘટન કરીને લાલ રંગનો અનુભવ કરાવે છે.
એટલે રંગ આપણા મગજની રચના છે?
બિલકુલ. અને આ જ તર્ક અવાજ અને સ્પર્શ પર પણ લાગુ પડે છે.
સ્પર્શ પર પણ? આ ટેબલ તો મને એકદમ નક્કર લાગે છે.
લાગે છે, પણ ભૌતિક વિજ્ઞાન મુજબ આ નક્કરતાનો અનુભવ મારા હાથના ઇલેક્ટ્રોન અને ટેબલના ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણને કારણે થાય છે.
ઓકે.
વાસ્તવમાં અણુ સ્તરે તો આ ટેબલ 99.99% ખાલી જગ્યા છે. તો જે નક્કરતા છે એ પણ મગજે રચેલો એક અનુભવ જ છે, વાસ્તવિકતા નહીં.
મતલબ કે આપણો પહેલો અને સૌથી ભરોસાપાત્ર સાક્ષી આપણી ઇન્દ્રિયો જ ભરોસા લાયક નથી?
જરાય નહીં.
તો ઠીક છે, જો ઇન્દ્રિયો પર ભરોસો ન કરી શકાય તો વિજ્ઞાન પર તો કરી શકાય ને? વિજ્ઞાન તો આપણને તથ્યો બતાવશે, ખરું?
તમને એવું જ લાગે, પણ વેસ્ટરહોફ કહે છે કે આપણો બીજો સાક્ષી એટલે કે વિજ્ઞાન તો એનાથી પણ વધુ વિચિત્ર જુબાની આપે છે.
એનાથી પણ વધુ?
હા, ખાસ કરીને ક્વોન્ટમ મિકેનિક્સ. એ આપણી સામાન્ય સમજની દુનિયાને સુધારતું નથી, પણ એને નષ્ટ જ કરી દે છે.
નષ્ટ કરી દે છે? કેવી રીતે? કોઈ ઉદાહરણ આપી શકશો?
ચોક્કસ. સુપરપોઝિશનનો સિદ્ધાંત લો.
સુપરપોઝિશન? ઓકે.
એ સિદ્ધાંત કહે છે કે એક ઇલેક્ટ્રોન જેવો સૂક્ષ્મ કણ જ્યાં સુધી આપણે તેને માપીએ નહીં
ત્યાં સુધી
તે એક જ સમયે ઘણી બધી જગ્યાએ હોઈ શકે છે.
એક જ સમયે ઘણી જગ્યાએ? આ કેવી રીતે શક્ય છે?
એ કોઈ એક નિશ્ચિત વાસ્તવિકતામાં નથી, પણ સંભાવનાઓના વાદળમાં તરે છે. અને સૌથી વિચિત્ર વાત તો એ છે કે જે ક્ષણે આપણે તેને જોવાનો પ્રયત્ન કરીએ છીએ
ત્યારે શું થાય છે?
એ તરત જ કોઈ એક જગ્યા પસંદ કરી લે છે, જાણે આપણું જોવું જ વાસ્તવિકતાનું નિર્માણ કરતું હોય.
એક મિનિટ, આનો અર્થ એ થયો કે વાસ્તવિકતા ત્યાં સુધી અસ્પષ્ટ છે જ્યાં સુધી આપણે તેને જોઈએ નહીં? આ તો કોઈ જાદુ જેવી વાત થઈ.
અને આ તો કંઈ નથી, એન્ટેંગલમેન્ટનો ખ્યાલ સાંભળો.
ઓકે.
બે કણ એવી રીતે જોડાઈ શકે છે કે જો તમે એકને અહીં સ્પર્શ કરો તો બ્રહ્માંડના બીજા છેડે રહેલા બીજે કણ પર તરત જ
એ જ સેક્શને
હા
પ્રકાશની ગતિ કરતા પણ વધુ ઝડપથી
હા.
એટલે જ આઈન્સ્ટાઈનને પણ આ વાત પર વિશ્વાસ નહોતો. તેમણે આને સ્પૂકી એક્શન એટ એ ડિસ્ટન્સ, એટલે કે
ભૂતિયા અંતરક્રિયા કહ્યું હતું.
બરાબર, કારણ કે આ તેમના સાપેક્ષવાદના નિયમને પડકારતું હતું.
અકલ્પનીય. મતલબ કે વિજ્ઞાન પણ એવું કહી રહ્યું છે કે દુનિયા નક્કર વસ્તુઓની નથી બનેલી, પણ અદ્રશ્ય સંબંધો અને સંભાવનાઓના જાળાની બનેલી છે.
બિલકુલ.
તો પછી જો આપણી ઇન્દ્રિયો અને વિજ્ઞાન બંને આપણી સામાન્ય સમજને તોડી રહ્યા હોય તો આપણી આસપાસની વસ્તુઓનું શું?
આ જ તો મુખ્ય સવાલ છે. અને અહીં વેસ્ટરહોફ થીસિયસના જહાજનું પ્રખ્યાત ઉદાહરણ આપે છે.
હા, એ મેં સાંભળ્યું છે. જો કોઈ જહાજના બધા પાટિયા એક પછી એક બદલી નાખવામાં આવે તો શું તે એ જ જહાજ રહે છે?
અને જો એ જૂના પાટિયામાંથી બીજું જહાજ બનાવાય તો અસલી કયું?
આનો કોઈ સાચો જવાબ જ નથી.
કેમ નથી? કારણ કે એક જ જહાજ હોવાનો વિચાર જ આપણા મગજની ઉપજ છે. આપણે આપણી સગવડ માટે વસ્તુઓની આસપાસ એક કાલ્પનિક રેખા દોરીએ છીએ.
બરાબર. વસ્તુ અને ઓળખ એ એવી બાબતો નથી જે આપણે દુનિયામાં શોધીએ છીએ,
પરંતુ તે કાલ્પનિક સીમાઓ છે જે આપણે તેના પર લાદીએ છીએ.
બિલકુલ. જેમ કે પર્વત ક્યાં શરૂ થાય છે અને મેદાન ક્યાં પૂરું થાય છે તેની કોઈ કુદરતી રેખા નથી, એ આપણે બનાવેલી રેખા છે.
એક મિનિટ, જો પર્વત કે જહાજ જેવી બહારની વસ્તુઓ માત્ર આપણી બનાવેલી ધારણાઓ હોય તો પછી સૌથી નજીકની વસ્તુ એટલે કે આપણી પોતાની જાત આપણું શું?
અને અહીં આ પુસ્તક તેની ચરમ સીમાએ પહોંચે છે.
હું પણ એક ધારણા છે.
વેસ્ટરહોફ કહે છે કે સ્વ કે હું એ સૌથી મોટો ભ્રમ છે. જ્યારે આપણે આપણી અંદર ઊંડા ઉતરીએ ત્યારે કોઈ એક સ્થિર કાયમી હું જેવી વસ્તુ મળતી જ નથી.
તો શું મળે છે?
આપણને ફક્ત વિચારો, લાગણીઓ અને યાદોનો સતત બદલતો પ્રવાહ મળે છે. બૌદ્ધ દર્શન આને અનાત્મન એટલે કે નો સેલ્ફ કહે છે.
પણ જો હું જેવું કંઈ છે જ નહીં તો પછી નિર્ણયો કોણ લે છે? આજે સવારે ઉઠવાનો નિર્ણય કોણે કર્યો? આ વાત રોજિંદા જીવનમાં કેવી રીતે બંધ બેસે?
આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. જુઓ, અનાત્મનનો અર્થ એ નથી કે કશું જ નથી.
તો પછી?
તેનો અર્થ એ છે કે કોઈ સ્થિર અને સ્વતંત્ર હું નથી. જેમ નદીમાં પાણી સતત વહેતું રહે છે છતાં આપણે તેને ગંગા નદી કહીએ છીએ, તેમ આપણી ચેતના પણ એક પ્રવાહ છે.
એટલે કોઈ એક સીઈઓ જેવો હું નથી જે નિર્ણય લે?
ના, નિર્ણય એ વિચારો, સંસ્કારો અને પરિસ્થિતિઓનો એક જટિલ નેટવર્ક લે છે. આ જવાબદારીમાંથી છટકી જવાનો માર્ગ નથી, પણ એ સમજવાનો માર્ગ છે કે આપણી જાત એક મૂર્તિ નથી પણ એક પ્રક્રિયા છે.
વાહ, તો આ આખી વાતચીત પછી આપણે કયા મુખ્ય નિષ્કર્ષ પર પહોંચી શકીએ?
મને લાગે છે કે પહેલો નિષ્કર્ષ તો સ્પષ્ટ છે.
કયો?
એ કે આપણી કહેવાતી વાસ્તવિકતા એ આપણા મગજ અને ભાષા દ્વારા બનાવેલું એક મોડેલ છે, વાસ્તવિક દુનિયાનું સીધું પ્રસારણ નહીં.
એકદમ સાચું. અને બીજો નિષ્કર્ષ?
બીજો એ છે કે દુનિયામાં કશું પણ સ્વતંત્ર કે નિરપેક્ષ નથી. દરેક વસ્તુ બીજી અસંખ્ય વસ્તુઓ પર નિર્ભર છે. આને જ બૌદ્ધ દર્શન શૂન્યતા કહે છે.
શૂન્યતાનો અર્થ કશું નહીં એવો નથી, પણ સ્વતંત્ર અસ્તિત્વનો અભાવ એવો છે.
બરાબર. એક ફૂલને ખીલવા માટે સૂરજ, માટી, પાણી, હવા, આખા બ્રહ્માંડની જરૂર પડે છે. તે એકલું અસ્તિત્વ ધરાવી જ ન શકે.
અને આમાંથી જ ત્રીજો અને કદાચ સૌથી શક્તિશાળી વિચાર જન્મે છે, સર્વવ્યાપી આંતરસંબંધ.
હા, જો કશું જ અલગ નથી તો બધું જ જોડાયેલું છે. વાસ્તવિકતા એ અલગ અલગ વસ્તુઓનો ઢગલો નથી, પણ એક અવિભાજ્ય ગતિશીળ ઝાડ છે.
આ વિચાર આપણા ભારતીય દર્શનના વસુધૈવ કુટુંબકમના વિચાર સાથે કેટલો મળતો આવે છે.
એકદમ. તેનો પણ મૂળભૂત અર્થ એ જ છે કે આપણી અલગતા એ માત્ર એક ભ્રમ છે અને આપણે સૌ એક જ અસ્તિત્વના ભાગ છીએ.
આખી ચર્ચામાં કેટલાક વિચારો એવા છે જે મગજમાં ઘર કરી જાય છે, જેમ કે આપણી ઇન્દ્રિયોની દુનિયા વાસ્તવિકતાની બારી નથી, પરંતુ ટકી રહેવા માટે ઉત્ક્રાંતિ દ્વારા બનાવવામાં આવેલ યુઝર ઇન્ટરફેસ છે.
આ એક વાક્ય જ આપણી દુનિયા જોવાની રીત બદલી નાખે છે.
આપણે જે અનુભવીએ છીએ તે ઉપયોગી છે, પણ સત્ય હોય જરૂરી નથી.
અને મારા માટે સૌથી ધારદાર વિચાર એ છે કે આધુનિક વિજ્ઞાન આપણી સામાન્ય સમજની દુનિયાને સુધારતું નથી, તે તેને નષ્ટ કરી દેશે. આપણને લાગે છે કે વિજ્ઞાન આપણી સમજને વધુ સ્પષ્ટ કરશે, પણ ક્વોન્ટમ ફિઝિક્સ તો આપણી પાયાની ધારણાઓના પાયા જ હચમચાવી નાખે છે.
સાચી વાત. પણ આ બધી ઊંડી ફિલોસોફી જેવી વાતોનો રોજિંદા જીવનમાં શું ઉપયોગ? એક સામાન્ય માણસને આ બધું જાણવાથી શું ફેર પડે?
અરે, ઘણો મોટો ફેર પડી શકે છે. સૌથી પહેલો ફાયદો છે બૌદ્ધિક નમ્રતા.
બૌદ્ધિક નમ્રતા?
હા. જો મને ખબર હોય કે મારો દૃષ્ટિકોણ વાસ્તવિકતાનું એકમાત્ર સત્ય નથી, પણ માત્ર એક મોડેલ છે, તો હું મારા વિચારો વિશે ઓછી કટ્ટર બનીશ. હું બીજાના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયત્ન કરીશ.
કારણ કે તેમનો દૃષ્ટિકોણ પણ વાસ્તવિકતાનું બીજું એક મોડેલ હોઈ શકે છે.
બરાબર.
અને હું વાળી વાતનું શું? જો કોઈ કાયમી હું ન હોય તો એનાથી શું ફાયદો?
એનાથી જબરદસ્ત મનોવૈજ્ઞાનિક સ્થિતિ સ્થાપકતા આવે છે.
એટલે કે
જો હું ભૂતકાળમાં નિષ્ફળ ગઈ હું, તો હું એવું નહીં માનું કે હું એક નિષ્ફળ વ્યક્તિ છું. હું સમજી શકીશ કે એ મારા જીવનના પ્રવાહની એક ઘટના હતી.
હું એનાથી બંધાયેલો નથી.
બિલકુલ. હું એક પ્રક્રિયા છું જે સતત બદલાઈ શકે છે અને વિકાસ કરી શકે છે. આ આપણને પરિવર્તનને સ્વીકારવાની અને આગળ વધવાની હિંમત આપે છે. અને છેવટે આંતરસંબંધનો વિચાર.
હા.
જ્યારે આપણને ખરેખર સમજાય છે કે આપણું સુખ બીજાના સુખ સાથે અને આપણું અસ્તિત્વ પર્યાવરણના અસ્તિત્વ સાથે જોડાયેલું છે, ત્યારે કરુણા અને સહાનુભૂતિ આપોઆપ જન્મે છે.
તે આપણને વધુ જવાબદાર અને પ્રેમાળ મનુષ્ય બનાવે છે.
ચોક્કસ.
આ ચર્ચાને અંતે મારા માટે જે એક વાત મગજમાં બરાબર બેસી ગઈ એ છે કે આપણે જેને વાસ્તવિકતા કહીએ છીએ તે કેટલી નાજુક અને આપણા પર નિર્ભર છે. યુઝર ઇન્ટરફેસનો વિચાર આપણને આપણી પોતાની જ્ઞાનાત્મક મર્યાદાઓનું સતત ભાન કરાવે છે.
અને મારા માટે સૌથી આકર્ષક વાત એ છે કે આધુનિક ભૌતિકશાસ્ત્ર અને હજારો વર્ષ જૂનું બૌદ્ધ દર્શન બે તદ્દન અલગ રસ્તેથી ચાલીને લગભગ એક જ જેવા નિષ્કર્ષ પર પહોંચી રહ્યા છે.
એ દર્શાવે છે કે સત્યને જાણવાના માર્ગો ભલે અલગ હોય,
પણ કદાચ અંતિમ સત્ય એક જ દિશામાં સંકેત કરે છે. આ પુસ્તક, જેમ આપણે શરૂઆતમાં કહ્યું, આપણને કોઈ તૈયાર જવાબ નથી આપતું,
પણ સાચા અને ઊંડા સવાલો પૂછતા ચોક્કસ શીખવે છે.
બરાબર.
અને આ ચર્ચાના અંતે એક વિચાર શ્રોતાઓ માટે છોડી જઈએ.
જરૂર.
જો આપણી વાસ્તવિકતા આપણા મન દ્વારા બનાવેલું એક યુઝર ઇન્ટરફેસ હોય, તો શું આપણે ક્યારેય એની પાછળનો સોર્સ કોડ જોઈ શકીશું? અને જો એવું શક્ય બને તો શું થશે?
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.